તારીખ 4/3/1997 શ્રી મદ્રાજચંદ્ર પત્રાંક 408 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 187
પત્ર 4/8/352 નાની પુરુષોને પ્રારબ્ધ પ્રમાણે અનેક પ્રકારના અનુકૂળ પ્રતિષ્ઠિત પ્રસંગો સંયોગો વિયોગો ઉત્પન્ન થયા કરે છે. જ્ઞાન દશામાં બાંધેલા કર્મના ઉદય જેવા અજ્ઞાનીઓને ઉદયમાં આવે તેવા જ જ્ઞાનીઓને પણ ઉદયમાં આવે છે. જ્ઞાન દશા થયા પહેલા અજ્ઞાન દશા હતી, ઉદયમાં આવેલા કર્મો તો ભૂતકાળમાં બાંધેલા છે. ઉદય તો જ્ઞાની અજ્ઞાનીઓના સરખા દેખાય એવા હોય, છતાં જ્ઞાની એવા જ પ્રકારના ઉદયમાં સર્વકાળે કેવી રીતે વર્તે છે જેથી મુક્ત થાય છે, અને એવા જ પ્રકારના ઉદયમાં અજ્ઞાની વર્તે છે તેથી નવા કર્મ બાંધે છે, તો એ જ્ઞાનીનું આચરણ કેવું હોય છે એના ઉપર આપ પોતાના અનુભવથી પ્રકાશ પાડ્યો છે. પત્રમાં મથાળામાં ઓમ નમસ્કાર કેટલા શબ્દો લખ્યા છે. આત્માનો વાચક શબ્દ, આત્મા જે પદાર્થ છે મૂળ સ્વરૂપે પરમાત્મા સ્વરૂપે એ વાચ્ય છે, એનો વાચક છે શબ્દમાં ઓમ. અને અનાદિથી રહસ્યભૂત રહેલો એવો આ પદાર્થ, એનું રહસ્ય ભગવાનની તીર્થંકર દેવની દિવ્ય ધ્વનિમાં પ્રકાશિત થતું હોવાથી ભગવાનની વાણીનું નામ પણ ઓમકાર ધ્વનિ છે. દિવ્ય ધ્વનિ કહેવાય છે પણ એને ઓમકાર ધ્વનિ કહેવાય છે. અનક્ષરી વાણી છે, ઓ એટલો જ નાદ ચાલે, ઓમકાર નાદ. એમાં 700 મહાભાષા અને 2800 લઘુ ભાષા, લગભગ  3500 ભાષાઓમાં ભૂષણોમાં આવેલા જુઓ, પોતપોતાની ભાષામાં પોતપોતાની યોગ્યતા પ્રમાણે સમજે છે. ચારે અનુયોગનો વિષય એની અંદર આવે છે અને દરેકને પોતાની સમસ્યાનું પોતાની મૂંઝવણનું સમાધાન પ્રાપ્ત થાય છે. કોઈ પોતાની અયોગ્યતાને લઈને આગું આવડું પણ સમજે છે, એમ બધા પ્રકારે એમાં ઉત્પન્ન થાય છે. પણ મોટા ભાગના જીવોને પાત્રતા ઉત્પન્ન થાય છે, જ્ઞાન દશા ઉત્પન્ન થાય છે, અનેક જીવોને મુનિ દશા ઉત્પન્ન થાય છે અને અનેક મુનિઓને કેવળ જ્ઞાનની દશા પણ ઉત્પન્ન થાય છે. કારણ કે એ ભાષામાં, એ ઓમકાર નાદમાં વસ્તુ સ્વરૂપ અતિ સ્પષ્ટ આવે છે. છદ્મસ્થ જીવને એક પદાર્થના વિષયમાં વાત કરવી હોય ત્યારે એના એક પાસાની વાત કરી શકે, એના કોઈ ગુણની વાત કરી શકે, એ જ વખતે બીજા અનંત ગુણોની વાત કરવી બાકી રહી જાય. દિવ્ય ધ્વનિમાં ચારે પડખેથી બધા જ પડખેથી એક સાથે વસ્તુના સ્વરૂપને કહેવાય છે અને સાંભળનારને પણ વસ્તુનું સ્વરૂપ સ્પષ્ટ ચારે પડખેથી એકદમ સમજાઈ જાય છે. તેથી ત્યાં જ્ઞાન પ્રાપ્તિનો અવકાશ ઘણો છે, સ્કોપ ઘણો છે અને અનેક જીવોને જ્ઞાન પ્રાપ્તિ થાય છે. જોકે જ્ઞાન પ્રાપ્તિ નથી થતી એવા જીવોની સંખ્યા વધારે છે, મેજોરિટી એની છે, પણ પ્રમાણમાં ઘણા જીવોને જ્ઞાન પ્રાપ્તિ થાય છે. આપણે એવા પ્રસંગમાં આનંદ વાર જઈ રહ્યા છીએ. સમોસરણમાં અનંતવાર ગયા છે, ભગવાનને ભગવાન તરીકે તીર્થંકર દેવને ઓઘ સંજ્ઞાએ સ્વીકાર્યા છે, માન્યા છે, પૂજા ભક્તિ કરી છે, વાણી સાંભળી છે, પણ જ્ઞાન પ્રાપ્તિ કરી નથી. એ આપણી અયોગ્યતાનું કારણ. અયોગ્યતા તો અનેક જીવોની અયોગ્યતા દૂર થઈને જ્ઞાન પ્રાપ્તિ થાય છે, પણ એવી પણ અયોગ્યતા હોય છે કે ભગવાનની વાણી સાંભળવા છતાં પણ અયોગ્યતા દૂર ન થાય. અને બીજી રીતે પણ વિચારે એટલે સમજવા ફેર થઈ જાય, સમજણ ફેર થઈ જાય. વાત તો વાત છે, વજન દેવાનો ફરક પડે છે. અનેક ધર્મ છે, અનેક ગુણ છે, અનેક એની વાતો છે. જીવનું વજન જ્યાં દેવા જેવું હોય એટલું દેવાય તો વાંધો નથી આવતો, પણ ઓછું દેવાય તો પણ તકલીફ છે અને વધુ દેવાય તો પણ તકલીફ છે. ઘણા જીવોને અસર થાય છે અને ઘણા જીવો જ્ઞાન પ્રાપ્તિ કરી લે છે. નહીં પ્રાપ્ત કરનારા જીવો, અયોગ્યતા દૂર નહીં થનારા જીવો ઘણા હોય છે. એટલે બહુ મોટી સંખ્યામાં જીવો આવે છે, કરોડોની તાદાદ, કેટલી લાખોની નહીં કરોડો. એટલા બધા જીવો, દીવો પણ એટલા બધા આવે, મનુષ્યો પણ એટલા આવે, દીવો પણ એટલા આવે. સૂર્યમાં જળચર પ્રાણીઓ એની પણ વ્યવસ્થા હોય છે, ત્યાં જળની અંદર બેઠા બેઠા સામે ચર પ્રાણીઓ, આકાશમાં ઉડનારા પક્ષીઓ, ચર પ્રાણીઓ જમીન પર ચાલનારા રહેનારા પ્રાણીઓ, એ ત્રણ પ્રકારના પ્રાણીઓ આવે છે. એ લોકો પણ જ્ઞાન પામે છે અને પંચમૂળ સ્થાન સુધી વિકાસ દશાને પ્રાપ્ત કરે છે. સમોસરણ ની રચના થાય પછી જ્યાં સુધી તીર્થંકર દેવનો વિહાર ન થાય ત્યાં સુધી એમને મજરી. તીર્થંકર દેવ પણ બિરાજમાન જ રહી, એટલે કરે નહીં. તમને તો ધ્યાનસ્થ અવસ્થામાં છે, એમનું ધ્યાન છૂટતું નથી, એટલે એમને પગમાં સમય બેઠા બેઠા રહે છે. અને ત્યાં નવા નવા જીવો આવે છે, કેટલાક જીવો કેવો જ્ઞાનની પ્રાપ્તિ કરીને સમોસરણમાંથી આકાશમાં, તેમની પણ અરિયંત દશા છે. એ 500 ધનુષનું છે, સમોસરણની ભૂમિથી 500 ધનુષનું છે ગંધકુટી ઉપર તીર્થંકર દેવ બિરાજમાન હશે. આપણી પૃથ્વીથી 500 ધનુષ ઊંચે સમોસરણની રચના થાય છે અને 500 ધનુષ ઊંચે આપણે બધા શું શું છે, શું કરવું એનું આસન હોય છે. એ સમોસરણ જયારે ભગવાન વિહાર કરે ત્યારે સંકેલાઈ જાય છે, ત્યાં કોઈ એક ઈંટ પણ અવશેષ રહેતી નથી. કેમ કે તો બધા દૈવી પરમાણુ છે અને ઇન્દ્રની આજ્ઞાથી કુબેરે એની રચના કરેલી હોય છે, એટલે વિક્રિય પરમાણુ હોય છે, એ માયાની જેમ સંકેલાઈ જાય છે. પછી જે જગ્યાએ સમોસરણ જવાનું હોય તે જગ્યાએ ફરીને રચના કરે છે કુબેર, અને ત્યાં ફરીને જેટલો સમય રોકાવાના હોય એટલો સમય ત્યાં દેશના ચાલે છે. અને જ્યાં સુધી આયુષ હોય ત્યાં સુધી એક સ્થળે અથવા અનેક સ્થળે એમની દેશમાં ચાલતી હોય છે. આપણો આ પત્રનો વિષય છે જ્ઞાની પુરુષનો પ્રારબ્ધ આધીન બાહ્ય જીવન હોવા છતાં પણ એમનું આચરણ કેવું રહે છે, અંતરબાહ્ય આચરણમાં એડજસ્ટમેન્ટ કેવા પ્રકારે કરે છે, એ વિષય થોડો સૂક્ષ્મ છે અને સમજવા જેવો છે. એ કૃપાળુદેવે પોતાના અનુભવથી આ પત્ર બહુ સારી રીતે સ્પષ્ટ કર્યો છે, કેમ કે પોતે પણ એક વણિક કુટુંબના ગૃહસ્થ હતા અને મુંબઈમાં સારો એવો વેપાર કરનારા વેપારી હતા. ભાગીદારીમાં વેપારનો ધંધો હતો અને સંયુક્ત કુટુંબ હતું બે ભાઈઓનો, અને માતા પિતા ભાઈઓ બહેનો ભાઈ એક ભાઈ અને બહેનો અને પોતાના પુત્ર પુત્રીઓનો સારો એવો પરિવાર હતો. આર્થિક સ્થિતિ શરૂઆતમાં તદ્દન સામાન્ય હતી, સંધાણી અંદર તો સારું એવું કમાયેલા, એટલે વહેલી તકે પાછા નિવૃત્તિમાં આવી ગયા હતા. એવી પ્રારબ્ધની પરિસ્થિતિમાં એમણે આત્મસાધના ખૂબ ઘણી સાધી, અને એ આચરણ એમણે કેવી રીતે આત્મસાધનાનું રાખ્યું એ વિશે એને સમજવા જેવું છે. લખે છે, ઓમને નમસ્કાર કર્યા પછી પત્રનો શરૂઆત કરે છે. જે જે કાળે જે જે પ્રારબ્ધ ઉદય આવે તે તે વેદન કરવું એ જ્ઞાની પુરુષોનું સનાતન આચરણ છે, અને તે જ આચરણ અમને ઉદયપણે વર્તે છે. શું કહે છે, જે જે કાળે જે જે પ્રકારના શુભ અને અશુભ કર્મનો ઉદય આવે તેને પ્રારબ્ધ ઉદય કહેવામાં આવે છે. જે જે કાળે જે જે પ્રકારના શુભ અને અશુભ વચ્ચે અનુકૂળ અને પ્રતિકૂળ સંયોગો ઉત્પન્ન થાય તે વેદન કરવું તે ભોગવી લેવું, એમાં રાજી કે નારાજી પણ ન કરવું, રાજી પણ ન થવું અને નારાજ પણ ન થવું, વેદન કરવામાં સમભાવે વેદન કરવું, સમ્યક પ્રકારે વેદન કરવું એમ કહેવાનો એમનો આશય છે, એમ નીચેના વચનોથી સ્પષ્ટ સમજી શકાશે. એ જ્ઞાની પુરુષોનું સનાતન આચરણ છે. સનાતન એટલે સર્વકાળના જ્ઞાની પુરુષોનું આવું જ આચરણ હોય, જેવું અમે આચરણ કર્યું એવું જ આચરણ સર્વકાળના જ્ઞાની પુરુષોનું હોય છે. સનાતન શબ્દ ત્રણેય કાળ માટે વપરાય છે, અને તે જ એટલે તેવું જ આચરણ અમને ઉદયપણે વર્તે છે, એટલે અમે પણ તેવા આચરણમાં જ વર્તીએ. એનો અર્થ શું, એમાં કઈ અમે બહુ સમજ્યા નહીં એમ લાગે, એવું જ આચરણ વર્તે છે એટલે શું, અર્થાત કરીને લખે છે. એટલે કે જે સંસારમાં સ્નેહ રહ્યો નથી નાનીને એમના સાંસારિક સંયોગોમાં સ્નેહ નથી, સામાન્યપણે સર્વ સંસારી જીવોને પોતાના સાંસારિક સંયોગોની અંદર સ્નેહ હોય છે. બધાને પોતાના અનુભવથી ખ્યાલ આવેલો વિષય છે. નાની પુરુષ અહિયાં જુદા પડે છે. મુમુક્ષુઓ એ સ્નેહના પ્રતિબંધને તોડવાના પ્રયત્નવાન હોય છે, અને જ્યારે એ પ્રયત્નમાં સફળ થાય છે ત્યારે જ્ઞાન દશાની પ્રાપ્તિ થાય છે. સુભાષભાઈને આર્થિક પ્રતિકૂળતા હતી અને એ વિષયમાં એમના પરિણામ સ્થિર રહેતા નહોતા, અને જેવા રહેતા હતા તેવા કૃપાળુદેવને લખી નાખતા. સરળતા બહુ હતી. કૃપાળુદેવની આજ્ઞા એ જીવવું હતું, એટલે પોતાનું જીવન જે પ્રમાણે પરિણમન એટલે જીવન અને જીવન એટલે પરિણમન જેવું હતું એવું બતાવી દેતા હતા. રોજ ઉઠીને કાગળ લખે, કોક વાર્ડીમાં બે ત્રણે લખી નાખે. ત્યારે કૃપાળુ જીવતો કે આવું ન લખો તો કઈ વાંધો નહીં, પણ તમારે કઈ રહેવાતો નથી એટલે લખી નાખો છો, પણ આવું કઈ લખવાની જરૂર નથી. એટલે કે આવા પ્રકારના પરિણામો તમે બંધ કરો પુરુષાર્થ કરીને. એટલે શું થાય, પણ હવે પરિસ્થિતિ ઘણી નબળી છે એટલે વિચારો આવ્યા વિના રહેતા નથી, અને કુટુંબના મુખ્ય માણસને જવાબદારીનું ભૂત માથામાં સવાર થઈ જાય છે. બરાબર છે, કુટુંબમાં મુખ્ય હતા, ચાર દીકરા હતા, પણ હવે બાપ તરીકે જવાબદારી એ સંભાળતા હતા. છોકરા વૃત્તિ જવાબદારી નહોતા સંભાળતા, એટલે જરા એવું થયેલું. મુખ્ય માણસને તો જવાબદારીને લઈને ભૂત સવાર થાય, પણ મુખ્યનું હોય એને પણ એમ થવાનું શું કારણ હશે એ હજી મને સમજાતું નથી. ઘણાને એવું થાય છે કે પોતે કાંઈ મુખ્ય ન હોય, મુખ્ય તો પોતા ઉપર ઘણા હોય, પોતા ભાઈ હોય, પિતાશ્રી હોય, કાકા દાદાઓ હોય, એમને ગ્રાન્ડફાધર હોય, ઘણા હોય, પણ કોઈ ભૂત આવી જાય માથામાં. એ જે પોતાપણું છે, મહત્વ છે, એને જ્ઞાનીઓએ કુટુંબ પ્રતિબંધ કહ્યો છે. શું કહ્યું છે? કુટુંબ પ્રતિબંધ. એટલે એ પરિણામો દર્શન ગુણને વધારે છે, અનંતાનુબંધીના કષાયને પણ વધારે છે, અને સરવાળે તેના ફળમાં જીવ અધોગતિમાં ફાયદો જાય છે. બહુ મોટું નુકસાન એમ લાગે કે એમાં શું આપણા કુટુંબના સભ્યો પ્રત્યે આપણે સ્નેહ રાખીએ એમાં ખોટું શું કરીએ છીએ. શું બહુ નોર્મલ લાગે, જરાય અપરાધ જેવું ન લાગે, જો કે ભયંકર અપરાધ છે. જે પરિણામથી જીવ અધોગતિમાં જાય એ પરિણામને એવી ભયંકરતા હોય તો જેવું એનું ફળ ભયંકર આવે ને, પણ દર્શન ગુણના પરિણામ એવા છે કે જીવને દેખાતા નથી. ક્રોધ કરે તો દેખાય, શું કેમકે ભડકા જેવો છે, તરત જ ખબર પડે, પણ એનું એવું ખરાબ ફળ નથી જેટલું આમ સ્નેહ કરવાનું, મમત્વ કરવાનું ફળ છે ખરાબ, એટલું ક્ષણિક ક્રોધ કરવાનું ફળ ખરાબ નથી. સ્વાર્થ પણ છે, અને કેટલાક તો પોતે ખુવાર થઈને પણ સ્નેહ કરે છે એવા પણ હોય છે.
મહેશ સ્વામી ના પાડી દીધી
મહાવીર સ્વામી તો દીક્ષા લીધી હતી, ટેમ્પરરી કદાચ વેચતા હોય, બનવા જ ઈચ્છા. રજા લે છે, સામાન્ય શિરસ્તો રજા લેવાનો છે ખરો, પણ કોઈ વાર એવા પ્રસંગો પણ બને છે કે રજા ન મળે તો પણ નીકળી જાય. રજા ત્યાં સુધી લે છે કે પોતાની કમજોરી હોય ત્યાં સુધી. રજા લઈને ન મળે તો અટકે એટલું, પણ એ ટેમ્પરરી અટકવું હોય છે. હંમેશને માટે એવી રીતે નથી બનતું. એ સામાન્ય વ્યવહાર છે, શું અને એમાં એ રજા લે છે ત્યારે સમજાવે છે. પ્રવચન સારમાં બહુ સરસ એ વાત આવે છે. પોતે દીક્ષા લીએ છે, હું નિરાજ ત્યારે એને માતાને કહે છે કે હે આ શરીરની જનેતા, શું કહે છે, હે આ શરીરની જનેતા, તું મારા આત્માની જનેતા નથી, શું કહે છે. બહુ સરસ ડાયલોગ લીધા છે એમને. શંકુદા અમૃતચંદ્રાચાર્ય ટીકા લખે છે, બહુ સરસ વાત હતી. એ તો એના પિતાને પણ કહે છે કે તું મારા આત્માનો પિતા નથી, મારા આત્માની માતા નથી તું. હવે આ આત્મા પોતાના આત્મામાં જવા સ્થિર રહેવા માગે છે, એવા મારા મંગલકારીમાં તું મને સાથ અને સહકાર મોટા ભાગે આપે છે. કોઈ વાર કોઈ ન આપે, મમત્વ વસાત, લાગણી વસાત, તો કોઈ ન દીક્ષા લે તો પોતાના પુરુષાર્થને ખામીને લઈને, અને પુરુષાર્થનો ઉછાળો હોય તો ના પાડે તો નીકળી જાય, રોકાય નહીં. ખાસ કરીને ભરત ચક્રવર્તી જેવા ચક્રવર્તીઓ જે દીક્ષા લે છે, વૈભવશાળી પુરુષો, બહુ પુણ્યવંતો, શાંતિનાથ, કુંઠનાથ, અવનાથ, એ બધા ચક્રવર્તીઓ, એ લોકો એટલા સમર્થ હોય છે, કાંઈ જુએ નહીં. એ દીક્ષા લઈએ ત્યારે જેને એના પ્રત્યે લાગણી મમત્વ હોય એ બહુ અત્યંત શોક કરે. શાસ્ત્રમાં તો એવું વર્ણન આવે છે કે એની રાણીઓ છે એ રહી ન શકે, એના બધો વાળ ખેંચી નાખે. કેટલા કેવી રીતે રડે, વાળ ખેંચી ખેંચીને રડે. એ એટલું છે કે મને થોડો રાગ હતો, કેટલો વધારે તો નહોતો છે, તમારી સાથે રહેતો તો ત્યારે પણ અલ્પ રાગ હતો, એમને રહેતો અંદરથી છૂટતો હતો, કારમાં થોડો રાગ આવતો હતો એટલે રહેતો હતો. હવે એ રાગ મારો છૂટી ગયો છે, હું પોતે જ રહી શકું એવું નથી, એટલે હું હવે જાણું છું. અરે નીકળી પડે છે, નીકળી પડે એટલે નીકળી પડે. પછી એને કોઈ એમ કહે કે શું એટલા બધા એ નિર્દય હોય છે એમ પણ કે કોઈને દુઃખ થાય એ પણ ન જુએ એમ પણ કે ત્યાં નિર્દયતાનો સવાલ નથી. એ એટલા વિતરાગ થયા છે, કેવા થયા છે, વિતરાગ થયા છે. એટલે એ વખતે પણ સમજાવે છે અને ત્યાર પછી મની દશા આવ્યા પછી પણ સમજાવે છે કે આપણે બધા આત્માઓ છીએ, કોઈ કોઈનું કોઈ કાંઈ નથી, આવી વસ્તુ સ્થિતિ છે. તમે પણ એમ સમજો તો તમે દુઃખી નહીં થાઓ, મારી જેમ સુખી થઈ જશો, અને નહીં સમજો તો દુઃખી થશો. એ વાત નીકળતી વખતે પણ સમજાવે છે અને પછી પણ સમજાવે છે. ટેમ્પરરી જોઈએ છે, બાકી તો દીક્ષા લીધી એ વાત પ્રસિદ્ધ છે એમને. એવું કદાચ બહેનો હશે કે કેમ મને ખબર નથી, પણ કથાનું યુગમાં બે પ્રકારના કથાનું યુગ છે. દિગંબર સીતાંબરમાં જુદો જુદો આ વિષય આવે છે, તો બહેનું હોય કે ન બહેનું હોય, બન્યું હોય તો ટેમ્પરરી જ બન્યું છે એ વાત નક્કી છે. તમે દીક્ષા લીધી એ વાત પ્રસિદ્ધ છે. એટલે સરવાળે તો ઓવરટેક કરવું પડ્યું હશે ને કાં તો રજા મળી ગઈ હશે, બેમાંથી એક વાત તો થઈ જશે. હા, એ તો એની ભતીવ્ર ભાવ ના થાય એટલે રહી ના શકે. સાથે રહેતા હોય ત્યારે પણ શું ઘરવાળા ને ખ્યાલમાં આવી જાય છે, બારવાળાને કદાચ ખ્યાલમાં ન આવે, પણ ઘરવાળાને તો ખ્યાલમાં આવી જ જાય છે કે આને હવે અમારામાં બહુ રસ નથી, આને ક્યાંય રસ પડતો નથી, ઉદાસ રહે છે, વિરક્ત થઈ ગયા છે. એટલે ખ્યાલ તો આવી જ જાય છે કે આ હવે લાંબુ આમાં આપણે સાથે રહી શકશે, એ ખ્યાલ આવી જાય છે. તો પૂર્વ તૈયારી તો થઈ જાય બહુ. હા, બહુ પોતા વૈરાગ્ય હતા ને એટલે ઘણો જીતો દીક્ષાના પ્રસંગને એ તો ખૂબ જ એવી રીતે લેતા હતા, જાણે અત્યારે કોઈની દીક્ષા મુનિની થતી હોય ને એવી રીતે લેતા હતા. ખૂબ વૈરાગ, પોતાને પણ ખૂબ વૈરાગ. ના, સિદ્ધાંત નથી, સામાન્ય પ્રણાલિકા છે, હાર્ડ એન્ડ ફાસ્ટ નથી. નીકળી જાય નીકળી જાય, સામાન્યપણે કોઈ વ્યવહાર કરે એવો સમજાવે, સમજે ન સમજે જુદી વાત છે. મૂળમાં અહીંયા શું કહેવું છે કે ગ્રહસ્થ દશામાં જે સંસારમાં સ્નેહ રહ્યો નથી, કોને? જ્ઞાની પુરુષને. તે સંસારના કાર્યની પ્રવૃત્તિનો ઉદય છે. સ્નેહ નથી, રાગ નથી, અને કાર્યની પ્રવૃત્તિ કાર્ય કરતા જોવામાં આવે છે. અને તે ઉદય અનુક્રમે વેદન થયા કરે છે, અનુક્રમે જે જે ઉદય આવે એને ભોગવી જાય છે. એ ઉદયના ક્રમમાં કોઈ પણ પ્રકારની હાનિ વૃદ્ધિ કરવાની ઈચ્છા ઉત્પન્ન થતી નથી. એ તો પોતે બાંધેલું પૂર્વકર્મ છે, એ ઉત્પન્ન કરેલું કર જ માથે છે, એટલે એમાં આનાખાની કરતા નથી. આ આવો પ્રતિકૂળ ઉદય મારે નથી ભોગવવો, એમ નથી રાખતો. અનુકૂળ હોય પ્રતિકૂળ હોય મારે કાંઈ સંબંધ નથી, અંદરથી ભિન્ન પડી જાય છે. એટલે હાનિ વૃદ્ધિ કરવાની ઈચ્છા ઉત્પન્ન થતી નથી. અને એમ જાણીએ છીએ કે જ્ઞાની પુરુષોનું પણ તે સનાતન આચરણ છે, કે સર્વકાળના જ્ઞાની પુરુષો આ પ્રકારે જ વર્તે છે એમ અમે જાણીએ છીએ, કે જે રીતે અમે વર્તીએ છીએ. તથાપિ હવે એમણે પોતાને થોડી મુશ્કેલી છે એની વાત કરે છે, કે તથાપિ એટલે તો પણ જેમાં સ્નેહ રહ્યો નથી, જેમાં સ્નેહ નથી કે આ મારું છે આ મારા છે એવો સ્નેહ નથી રહ્યો, અથવા સ્નેહ રાખવાની ઈચ્છા નિવૃત્ત થઈ છે અને સ્નેહ રાખવાની ઈચ્છા પણ નાશ પામી ગઈ છે. સંયોગ છે, સંયોગમાં મારાપણું નથી, મારાપણાનો સ્નેહ પણ નથી. સુભાષભાઈને એમણે એમ જ લખ્યું છે કે આ જે ઉદય આવ્યો છે એ તમને તમારા કુટુંબ પ્રત્યે નિસ્નેહ થવા માટેનો આવ્યો છે ઉદય. શું તમને હજી જે સ્નેહ છે એ છોડાવવા માટે આ ઉદય આવ્યો છે, તો તમે આ ઉદય પ્રત્યે નારાજ ન થાઓ. શું અને અમે તમને આજ્ઞા કરીએ છીએ કે તમે તમારા કુટુંબ પ્રત્યે નિસ્નેહ થાઓ, એવી ગાંધી શિક્ષા અમે લખીએ છીએ. ગાંધી શિક્ષા કેમ લખી? લોકોની દ્રષ્ટિએ આ વિરુદ્ધ વાત છે, તમારે તમારા કુટુંબીઓ પ્રત્યે પ્રેમ ન કરવો, એ વાત જગતમાં ગાંડા માણસ મખતે. અને એવી કોઈ એવો કોઈ ઉપદેશ આપે તો એ કે આ કઈ વાત બરાબર લાગતી નથી. આ તો બહુ સામાન્ય વાત છે કે દરેકને પોતાના કુટુંબના સભ્યો પ્રત્યે તો પ્રેમ હોય, વાલક હોય, એ તો બહુ સામાન્ય અને બહુ જ નોર્મલ છે. જ્ઞાન દશામાં એવી વાત હોતી નથી. અને એ પ્રકારના પરિણામથી અવશ્ય અવશ્ય જીવને નુકસાન જ થાય, બીજું કાંઈ થાય નહીં. નુકસાન જ થાય, બીજું કઈ ના થાય. આ બાજુ ઘણી જગ્યા છે. શું કહે છે કે જેમાં સ્નેહ રહ્યો નથી, જે પ્રારબ્ધના ઉદયમાં અમને પોતાપણો નથી, પોતાપણું કરવાની ઈચ્છા પણ નાશ પામી ગઈ છે, એ ઈચ્છા પણ અમને નથી. અથવા અલ્પ છે તે નિવૃત્ત થવા આવે, નાશ થવા આવે છે. તેવા આ સંસારમાં કાર્યપણે કારણપણે પ્રવર્તવાની ઈચ્છા રહી નથી. એનું કોઈ કાર્ય કરવું કે કારણ થઈને કોઈની પાસે કાર્ય કરાવવું, એવી ઈચ્છા હવે અમને નથી. સંસારના કોઈ કાર્યોની ઈચ્છા નથી. તેનાથી નિવૃત્તપણું જ આત્માને વિશે વર્તે છે. અમારો આત્મા છે એ ભિન્ન પડી ગયો છે, એનાથી નિવૃત્તપણું છે. કાંઈ અમને લેવા દેવા નથી. નહીતર તો સંસારમાં માણસો જે કાંઈ કાર્યો કરે છે એમાં ભવિષ્યના ચણતરના ઘોડા ચાલતા હોય છે. આટલું કામ છે એ પતાવશું એટલે આમ થશે, પછી આમ કરશું, વળી પછી બીજું આવી રીતે પ્લાનિંગ કરીને આમ કરશું. આ બધું કારણ કાર્યને ચાલતું હોય છે. નાની પુરુષે ત્યાં કાતર મૂકી દીધી. મનુષ્યો દેશનું કાર્ય કરનારા કે કુટુંબ નું કાર્ય કરનારા, આંખ મીચાણા પછી કોઈનું એડ્રેસ મળતું નથી, થતો નથી લાગતો. અને એ રીતે પોતાપણું કરીને આ દેશ મારો, આ કુટુંબ મારું, આ ઘર મારું, આ આબરૂ કીર્તિ મારી, આ બધા સંયોગો મારા, બધા એ પોતાપણું કરીને અધોગતિમાં જાય છે. કશાય ભલે તીવ્ર ન એમાં દેખાય, પણ દર્શન મોહ ઘણો તીવ્ર છે. ચારિત્ર મોહ ભલે તીવ્ર ન દેખાય, દર્શન મો એમાં ઘણો તીવ્ર થાય છે. અને એ દર્શન મો છે એ ભગવતીનું કારણ છે. પ્લાનિંગ કરવું જ નહીં, અને કરો તો નકામું છે. પ્લાનિંગ કઈ કરવું નહીં અને કરો તો પણ એ નકામું છે. તમારા પૂર્વ પ્રારબ્ધ પ્રમાણે જે ઉદય આવવાનો અને જે થવાનું તે થવાનું, નહીં થવાનું તે એ પ્રમાણે પ્લાનિંગ આવે. પણ આપણે શું કરીએ છીએ, સવાલ છે. આપણી ઈચ્છા શું છે? આપણે તો આપણા પરિણામ સાથે સંબંધ છે. આપણે ન કરીએ તો એ પ્લાનિંગ થયેલું જ છે. ઉદય પ્રમાણે પ્લાનિંગ તો થયેલું જ છે, આપણે જાણતા નથી, એટલી જ વાત છે. બાકી એ પ્રમાણે થાય છે. જરૂર કરતા વધારે સંયોગો પણ ઉત્પન્ન થઈ જાય અને ઈચ્છા ઈચ્છતા હોય એના કરતા ઓછું પણ મળે. બે વાતનો આપણને અનુભવ છે કે નથી? તો છે. આપણે ધાર્યું હોય કે આ વખતે સરવૈયામાં આટલા આપણે આપણો ટાર્ગેટ હતો નાતા મળવા જોઈએ, ઓછા પણ આવે ને વધારે પણ થાય. આપણે ધારણા પ્રમાણે જ ઉતરે એવું કઈ જરૂરી નથી, બને છે. એ એમ બતાવે છે કે આપણે પરિણામ ગમે તે કરીએ, જે થાય છે તે જ થાય છે, આપણા હાથની વાત નથી. ચોખ્ખી વાત છે, પ્રત્યક્ષ. એ વેપારી સવારે દુકાન ખોલીને વેપાર કરવા બેસે છે, ગ્રાહક કોણ આવવાનું છે, એનું કોણ કેટલું કામ કરી જશે, એની સાથે માલ લઈ જશે, એને એને ક્યાં ખબર છે? ખબર છે તો એ જેની ખબર નથી એનો કરતા કરતા છે ને કેવી રીતે કામ કરી શકે? એનો પર કંટ્રોલ છે? ઘરાક પાછું ચાલી જાય તો એના ઉપર કઈ કંટ્રોલ કરી શકે? તમે કેમ પાછા જાઓ છો? પણ એ ઘરાક માલ લઈ જાય તો અહમ ભાવ કરે, હું કેવો સરસ સેલ્સમેનશીપ કરી શકું છું, સમજાવી શકું છું, માલ વેચી શકું છું. આ મૂર્ખાઈ કરે છે, આ ભૂલ કરે છે. જે થવાનું તે જ થવાનું છે. દાજી ચતુરાઈ કરે કે થોડી ચતુરાઈ કરે, શું દીપચંદી કાશ્મીવાલ અનુભવ પ્રકાશમાં લખે છે કે આ જીવ સંસાર ચાતુર એનો ચતુર છે, એમાં ખૂબ ચતુરાઈ કરે છે, પણ પોતાનું આત્મકલ્યાણ કરવામાં એક પહેલા નંબરનો મૂર્ખ છે. કેમ કે આત્મકલ્યાણ કરવાના બદલે અકલ્યાણ કરીને અધો ગતિમાં જાય છે, એટલે એ બુદ્ધિ ચતુરાઈ ચાર ગતિના પરિભ્રમણનું કારણ બને છે. લોકો એ પ્રશંસા કરે, બહુ હોશિયાર હો, એવો હોશિયાર માણસ કે આટલું બધું કમાઈ ગયો. નાની એમ કે છે કે આને શું કમાણી કરી, મને ખબર છે ક્યાં રખડવાનો છે, એને ખબર નથી ક્યાં જશે, એને ખબર. કેમ કે એને રાગ વધી જાય છે. જેમ જેમ પ્રયત્નો અને સફળતાનો મેળ ખાઈ જાય છે તેમ તેમ અહમ ભાવ તીવ્ર થાય છે અને રાગ પણ તીવ્ર થાય છે અને એનું ફળ ભોગવે છે, મમત્વ પણ તીવ્ર થાય છે. અને આપણા દેશની તો પરિસ્થિતિ જ એવી છે કે 100-95 માણસો બહુ સામાન્ય સ્થિતિમાં હાથ પેઢીથી પૈસો એવો તો કોક જ નીકળે 1-2%, બાકી મોટા ભાગના સામાન્ય સ્થિતિમાં કાંઈ થોડી ઘણી મહેનત કરતા આગળ વધ્યા એમ લોકોની દ્રષ્ટિએ કહેવાય, અને રસ ચડ્યા વગેરે. એ રસ ચડી જાય, એ રસને ઉતારવો સરસવો પડશે. એ રસ પીધો છે એ ખરેખર ઝેર પીધો છે, અને એ ઝેર ઉતારવામાં પરસેવો પડી જશે. એટલો પુરુષાર્થ કરશે ત્યારે એ ઉતરશે, એમને નહીં ઉતરે એ રસ. એવી એવો એની અંદર થરના થર બાજી જાય છે, પરિણતિ થઈ જાય છે એને, શું થરના થર બાજી જાય છે. મોટાભાગની આ સ્થિતિ થાય. કોક જ સમજદાર માણસ આમાંથી છટકીને નીકળી શકે, બાકી નીકળવું મુશ્કેલ છે. આમાં શું કહે છે કે આ સંસારમાં કાર્યપણે કારણપણે પ્રવર્તવાની ઈચ્છા રહી નથી, તેનાથી નિવૃત્તપણું જ આત્માને વિશે વર્તે છે. આ પોતાની દશાની વાત કરે છે. તેમ છતાં પણ તેના અનેક પ્રકારના સંગ પ્રસંગમાં પ્રવર્તવું પડે એવું પૂર્વે કોઈ પ્રારબ્ધ ઉપાર્જન કર્યું છે, વગર ઈચ્છાથી જે સંયોગો વિયોગો ઉભા થઈ રહ્યા છે તે ઉપરથી એમ લાગે છે કે મારા આત્માએ પણ પૂર્વે કોઈ આવું પ્રારબ્ધ ઉપાર્જન કર્યું છે. જે સમ પરિણામે વેદન કરીએ છીએ, કેવી રીતે વેદન કરીએ છીએ? રાગ દ્વેષથી નથી કરતા, એમાં રાગે થતો નથી અને દ્વેષ પણ થતો નથી. જે ઉદય આવ્યો તે ભલે આવ્યો, અમારું જ પૂર્વ કરેલું ફરજ છે એ ચૂકવવાનો પ્રસંગ આવ્યો છે. ઉદય આવ્યો એ શું આવ્યો છે? કે અમારા કરેલા પરિણામોથી જે બંધ પડેલો, કર્મ બંધ પડેલો એનો ઉદય આવ્યો છે, એ કરજ ચૂકવવાનો પ્રસંગ છે. પ્રમાણિકપણે સંભાવમાં રહીને એ ઉદયમાંથી પસાર થવું એ અમારો ધર્મ છે. એટલે સંભાવમાં રહીને એ કરજ ચૂકવી દઈએ છીએ. જો રાગ કરે કે દ્વેષ કરે તો નવા કર્મ બાંધે. મોટા ભાગના જીવો અનુકૂળતામાં રાગ કરે છે, પ્રતિકૂળતામાં દ્વેષ કરે છે, નવા કર્મ બાંધે છે, જૂના ભોગવે છે અને નવા બાંધે છે. જ્ઞાનીઓ જૂના કર્મ ઉદયમાં આવતા સંભાવમાં રહીએ છીએ, સમપરિણામમાં રહીએ છીએ, રાગ દ્વેષ કરતા નથી, એટલે એને જૂના કર્મ નિવૃત્ત થઈ જાય, નાશ પામી જાય છે અને નવા બંધાતા નથી. બસ આ એમનું આચરણ છે. તથાપિ હજુ પણ તે કેટલાક વખત સુધી ઉદય જોગ છે એમ જાણી કચિત ખેદ પામીએ છીએ, કચિત વિશેષ ખેદ પામીએ છીએ. શું છે કે બે બાજુના પરિણામ ચાલે છે. સંભાવના પરિણામ પણ ચાલે છે અને અનુમાન લગાડે છે ત્યારે એમ લાગે છે કે હજી આ પ્રકારનો પ્રારબ્ધ લંબાશે એવું લાગે છે. આટલા તરીકે એમને વેપારનો ઉદય હતો. મુંબઈથી પત્ર લખેલો છે. મુંબઈની પેઢીઓ સંભાળતા હતા, પોતે મુખ્ય માણસ તરીકે પોતે બધા ડિસિશન લેતા હતા અને બધા ધંધાનો મદાર એમના ઉપર જ હતો. બાકી તો બધા ફાઇનાન્શિયલ સ્વીપિંગ પાર્ટમાં જેવા બુદ્ધિ શક્તિ એમની ઘણી હતી એટલે એમને પહેલેથી ભાગીદારી દ્રષ્ટિએ લીધેલા. અને એમને એમ લાગ્યું 25મા વર્ષ એટલે યુવાનીમાં પ્રવેશ ગણાય. આજે તો 25 વર્ષનો આપણે છોકરડો કહીએ. એમના કેટલા પીઢ વિચારો છે ત્યારે આ પ્રારંભ ક્યાં સુધી મારે ધંધો કરવાનો. 20 વર્ષની ઉંમરે એ ધંધામાં વ્યાપારમાં જોઈન થયા જોડાણા. અને જેમ જેમ એ ધંધો કરતા ગયા તેમ તેમ ધંધાથી છૂટવાની વૃત્તિ એમની વધતી ગઈ. કેમ કે પછી મુમુક્ષુ દશામાં આવે, ભક્તિ દશામાં આવ્યા. તીવ્ર મુમુક્ષુ દશામાં આવ્યા પછી 24મા વર્ષે જ્ઞાન દશામાં આવ્યા. એટલે બધી દશા એમની વૈરાગ્યની જ વધી છે. અને 25મા વર્ષે એમ લખે છે કે આ પ્રારબ્ધ જોઈને અને આ પ્રારબ્ધ લંબાશે એવું જોઈને ખેદ થાય છે. આ ક્યાં સુધી આમાં મારે ક્યાં સુધી ફસાયેલા રહેવાનું છે, મારે આમાં વધારે વખત રહેવું નથી. 28મા વર્ષે તો એકવાર ભાગીદારોને કહી દીધું કે ભાઈ મને છોડો, મહેરબાની કરીને હું હાથ જોડું તમને, પણ હવે તમે મને છોડી દો, મારે કાંઈ હવે આ પૈસાની કામ જે આવી ગયું છે એ ઘણું છે, જોઈએ એના કરતાં વધારે છે. એમના ભાગે જે આવી ગયું હતું એ જરૂરત કરતાં વધારે છે, કુટુંબની જરૂરત કરતાં. મારે કોઈ પ્લાનિંગ નથી, આ કરીશ ને તે કરીશ, શું મને છોડો. એટલે તમને કેમ છોડીએ, હવે આવા સરસ ભાગીદાર મળ્યા, મૂકી દઈએ કઈ, અમે નહીં છોડીએ. 30 વર્ષે તો તબિયતના બાને એ છૂટ્યા છે. કોઈ ભાગીદારી ઉતરેલા લોકો એ નથી છોડ્યું. તમારી ભાગીદારી ચાલુ રહેશે, તમારું નામ નહીં મૂકી દઈએ. તમે ઓછું આવો ન આવો, તમને અનુકૂળતા હોય એ પ્રમાણે કરજો, પણ તમને મૂકશું તો નહીં. 32મા વર્ષે તો રવાણિયાથી કાગળ લખી નાખ્યો કે મારી ભાગીદારી બંધ કરજો, મારા ખાતે જેટલા પૈસા જમા થયા છે અત્યાર સુધીમાં ખાતામાં એ નાના ભાઈના ખાતે હવાલો નાખીને મારો એકાઉન્ટ સ્ક્વેર્ડ અપ કરી નાખજો, ખાતું બંધ કરી દીધો, મારું ખાતું ઊભું નહીં રાખતા કપડા. શું 32 વર્ષે હજી યુવાન માણસ અહીંયા જણાય છે, એમને નિવૃત્તિ લઈ લીધી એકદમ. એટલે તબિયત પણ ખરાબ થયેલી, પણ એમની પોતાની વૃત્તિ તો પહેલેથી જ્યારથી જોડાણા ત્યારથી છૂટવાની જ થઈ રહી છે. એટલે કહે છે કે સંભાવ પણ છે અને થોડુંક ખેદના પરિણામ પણ થઈ આવે છે. એક ચારિત્ર ગુણમાં જ્ઞાન દશામાં બે જાતના પરિણામ થાય. સંભાવ થાય એટલો વિતરાગ ભાવ, અને આવું પ્રારબ્ધ ન હો અને મને નિવૃત્ત દશા હો, કે જેથી હું મારું આત્મકલ્યાણ કરું નિવૃત્તિમાં રહીને, એવી ભાવનાથી એ પ્રારબ્ધના સામે થોડો ખેદ થાય, એ પણ એમની દશા હોય છે. બંને દશા ચાલે છે. મુખ્ય સંભાવ છે, ગૌણ પણ ખેદ છે. તે ખેદ નું કારણ વિચારી જોતા તો પરાનુકંપારૂપ ગણાય છે, અને એમાં બીજા પ્રત્યેની અનુકંપાનું મુખ્ય કારણ છે. એમાં એમના માતુશ્રી વગેરે પણ હતા અને ભાગીદારો પણ હતા. બધા એને જો એકદમ ઉલાવ્યો કરીને નીકળી જાય 25 વર્ષની ઉંમરે, તો બધાના પરિણામ ખૂબ બગડી જાય. ભાગીદારોના પણ પરિણામ બગડી જાય. ક્યારે અમે આટલું બધું ઇન્વેસ્ટમેન્ટ કરીને આના ભરોસે બેઠા, આ તો કઈ જવાબદારી સમજાય નહીં, એમને મુલાવ્યો કરીને નીકળી ગયા. આપણે શું થશે? આપણે ખૂબ મરી જશું બધા. એ લોકોના પરિણામ તો શું કરે ભાઈ, પોતાની જ્યાં સુધી ફોર્સ પરિસ્થિતિ હોય ત્યાં સુધી તો કામ કરે. તમને ખ્યાલ આવી જતો હતો કે આ લોકોના પરિણામ બગડે છે, ન બગડે તો સારું. એટલે વધારે મજૂરી કોઈ વાર કરી લેતા હતા, નાના કામની મજૂરી પણ કરી લેતા હતા, એવું બધું કરતા હતા. કેમ કે બીજાને પ્રત્યેની અનુકંપા એમને હતી. કેમ કે જ્ઞાની પુરુષ પ્રત્યે દ્વેષના પરિણામ જાણે કે અજાણે થાય, શું એને કર્મ આકરા બંધાય. પાછા સામાન્ય માણસ ની વાત જુદી છે, જ્ઞાની ની વાત જુદી છે. એમને એ બધું ખ્યાલ આપતો, અરે આ જીવને આવા પરિણામ થશે મારા પ્રત્યે તો એને કેટલું નુકસાન થશે, બહુ નુકસાન મારી દે. ખેંચો થોડું ખેંચાય ખેંચાય ને કામ કરતા હતા. એ પ્રકારનું પ્રારબ્ધ પણ હોય છે અને પુરુષાર્થમાં પણ એ પ્રકારનો અલ્પતા પણ હોય છે. એટલે એકદમ જે છૂટી જવું એવું નથી બનતું. સીધો ઉલાવ્યો કરીને નીકળી જાય એટલો તીવ્ર પુરુષાર્થ નથી હોતો. હવે એની અંદર સૂક્ષ્મતા ઘણી છે. થોડી એ વખતે શું કરે છે કે જ્ઞાની છે એ એવી પરિસ્થિતિમાં બહારમાં મને થોડું કામ કરી લઈએ છે, એ પ્રમાણે વર્તી લઈએ છે, પણ અંદરમાં પુરુષાર્થ બહુ વધારે છે, બહુ જોરથી વધારતા હોય છે. અને એનો લાભ એમને ભવિષ્યની અંદર બહુ સારો મળે એવી પરિસ્થિતિનું ઘડતર અંતરંગમાં એનું ચાલુ થાય છે. અને એની સાબિતી શું કે એમને 10 વર્ષની 10.5 વર્ષની જ્ઞાન દશા છે. 24મા વર્ષે સંકિત અને 33 વર્ષ અને 5.5 મહિને એમને આયુષ પૂરું થયું. ચૈત્રવદ પાંચમ એટલે 5 મહિના અને 20 દિવસ થયા. 10.5 વર્ષના સાધકના કાળમાં, સાધક દશામાં પ્રવૃત્તિમાં મુખ્યપણે રહ્યા. નિવૃત્તિ તો છેલ્લા 1-2 વર્ષ રહી અને એમાં માંદગી રહી. માંદગીમાં પુરુષાર્થ ખૂબ કરેલો સ્વામી અને પ્રવૃત્તિમાં પુરુષાર્થ બે એમને પ્રતિકૂળ હતો. એમની સાધનાને વ્યાપાર પણ પ્રતિકૂળ હતો અને એમની સાધનાને માંદગી પણ પ્રતિકૂળ હતી. પણ એમને અંતર પુરુષાર્થ ખૂબ કરેલો. પરિસ્થિતિ એ ઊભી થઈ કે એ જ ભાવમાં એ મોક્ષ પામ્યો. નહીતર આ કાળમાં જ્ઞાન દશા હોય ને નિવૃત્તિ હોય તો 2-4-6 ભાવ નીકળી જાય. નિર્વાણ પદને પામતા મોક્ષ પામતા બે ચાર છ ભોગ જેવા સામાન્ય હોય, એમને ઘણું કામ કર્યું છે. એટલે એમનો બાહ્ય ત્યાગના પુરુષાર્થની શક્તિને નહીં વિચારતા, તેમણે અંતરમાં કેટલું બધું કામ કર્યું છે એનો જો વિચાર કરવામાં આવે તો એમના પ્રત્યે વિશેષ બહુ માન થાય. એક જગ્યાએ એમને લખ્યું છે કે નિવૃત્તિમાં કદાચ અમે જેટલા કર્મની નિર્જરા કરી હોત તેના કરતા પ્રવૃત્તિમાં રહીને અમે વિશેષપણે નિર્જરા કરી છે, એવું એ કામ કરે છે. પણ બાહ્ય દ્રષ્ટિમાંને ન દેખાય, એને એમ થાય કે ત્યાગ કેમ ન કર્યો, વેપાર કેમ છોડી ન દીધો, શું કરવા વેપાર કરતા રહ્યા, દુકાને શું કરવા જતા હતા, આ પ્રશ્ન એને નડે. ત્યારે એમને ખબર છે કે આ તો સંસારિક કાર્ય છે, તો પછી શું કરવા કરે છે, એ એને નડે બાહ્ય દ્રષ્ટિને. એ અંદર શું કરે છે એની એને ખબર ન હોય, આવી પરિસ્થિતિ થાય. અને અંદરમાં એ પોતાનું કામ બહુ સારી રીતે કરતા હોવા છતાં બહારમાં જોડાવાનું કારણ પરાનુકંપા હોય છે, સ્પષ્ટ રીતે બીજાને અનુકંપા જણાય છે, બીજા પ્રત્યે અનુકંપા આવતી હતી કે એમનું ઘણું બગડી જશે, મારું એટલું નહીં બગડે એનું ઘણું બગડી જશે. એક અનુકંપા ખાતર પણ એ પોતાનો સમય અને શક્તિનો ભોગ આપતા હતા. રહેવાનું છે, પણ પોતાને એમ લાગે છે કે મારા નિમિત્તે એના પરિણામ બગડશે, તો ના બગડે તો ઠીક છે, છતાં બગાડે તો એનું કામ પોતે કંટ્રોલ નથી કરી શકતા કોઈના પરિણામને, પણ દેખત કારણ જોઈને એ પોતે બને ત્યાં સુધી બીજા જીવોને દુઃખી થવાનું કારણ થાય ત્યારે સહેજ વિચાર આવી જાય છે, સહેજ વિચાર આવી જાય પગલું ભરતા પહેલા.
એમાં એમ બની શકે કે એમને જાતીય સ્મરણ જ્ઞાન થયેલું, એને હિસાબે મને જેમ કે ખબર નથી મારા પૂર્વકર્મો શું છે, એ એમને દીવા જેવા ચોખ્ખા દેખાઈ ગયેલા, અને એ કરજ ચૂકવાની પ્રામાણિકતાને હિસાબે આ કરજ ચૂકવી રહ્યા હતા પોતે,
એમ પણ છે એક પડખું, એમ પણ છે. પણ એ જાતિસ્મરણ જ્ઞાન નો વિષય નથી, એમના સ્વરૂપ જ્ઞાન નો વિષય છે. જાતિસ્મરણ જ્ઞાન માં તો ભૂતકાળ માં પોતાને શું શું બન્યું છે એટલો જ ખ્યાલ આવે, પણ વર્તમાનમાં જે કર્મ નો ઉદય છે એ એમના સ્વરૂપ જ્ઞાન માં ખ્યાલમાં આવી જતો હતો કે આ હજી લંબાઈ એવો ઉદય છે,
આમાં મારે ચૂકવાનું છે,
અને એ લંબાઈ છે એમાં હું મારે તો મારું ફરજ હું ખાતું સાફ કરું છું, લેણ દેણ પૂરી કરું છું, એટલે મને કોઈ બીજું મોટું નુકસાન નથી, અને સામાજિકને પણ નુકસાન ન થાય એવો મેળ પડે છે, એની પરાનું કંપા લીએ છે, અને પોતે અંતરંગમાં પુરુષાર્થ ખૂબ કરે છે.
એટલે એમનું લક્ષ્ય તો બેલેન્સ નીલ કરવાનું જ છે.
હા, એ તો કોઈ પણ વેપારી છે એને દુકાન હંકેલવી છે, પ્રોવિઝન સ્ટોર છે, 500,000 વસ્તુ એની અંદર હોય, નક્કી કર્યું કે હવે આ દુકાન બંધ કરવી છે, વેચતા 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 4-5 આઈટમ રહી, હવે એ 4-5 આઈટમ ખપતી નથી, ખરાગ એમ કે ભાઈ ચા લેવી છે પણ ખાંડ હારવાર વેચતા હોય તો ચા ને ખાંડ હારે લેવી છે, તમારે ત્યાં બે છે તો કે ના ભાઈ, એક તો એક આઈટમ ખૂટી ગઈ છે તો હું બીજી દુકાને બે હારે લઈ લઈશ, શું બધાને ખ્યાલ આવે છે કે આ હારે હારે ખાંડ રાખ્યું હોય તો ચા ખપી જાય, શું એટલે ખાંડ લઈ આવે પાછો, અને હવે હારે ચા વેચી નાખે, ચા ને ખાંડ બે વેચી નાખે. બાહ્ય દ્રષ્ટિ વાળાને એમ થાય કે આને હજી આ 4-6 આઈટમ ક્યાં કરી, આને ક્યાં દુકાન બંધ કરવી છે, આને તો હજી વેપાર વધારવા લાગે છે, એવું કોઈ વાર દેખાવ થઈ જાય, પણ એને ખબર છે કે હું હંકેલો કરું છું. એમ નાની સંસારનો હંકેલો કરતા કરતા કોઈ વાર બે કામ વધારે કરતા દેખાય તો પણ એ હંકેલો જ કરે છે, બહારનો દેખાવ વિરુદ્ધ લાગે એવું પણ બને. શું ખેદનું કારણ વિચારી જોતા તો પરાનુકંપા રૂપ ગણાય છે. હાલ તો તે પ્રારબ્ધ સ્વાભાવિક ઉદય પ્રમાણે વેદન કર્યા સિવાય અન્ય ઈચ્છા ઉત્પન્ન થતી નથી. આ એમને નિર્ણય લીધો છે, જેવા ઉદય આવે એને ભોગવી લેવો, એમાં તોડફોડ કરવાની અત્યારે જરૂર દેખાતી નથી. એ કર ચૂકવી દેવું, ચૂકવી દેવું. તથાપિ એટલે તો પણ તે ઉદયમાં બીજા કોઈને સુખ દુઃખ રાગ દ્વેષ લાભ લાભના કારણ રૂપે બીજાને ભાસીએ છીએ તો શું થતું હતું કે પોતે નિષ્ફળ હોવા છતાં કોઈને એમ થતું હતું કે આપણને નુકસાન કરે છે, દ્વેષ કરતા હતા. કોઈને એમ થતું હતું કે આપણને લાભનું કારણ છે, તો એ રાગ કરતા હતા. શું કોઈને રાગ દુઃખનું રાગ દ્વેષનું કારણ થતું હતું, કોઈને સુખ દુઃખનું કારણ લાગતું હતું. તે ભાસવાને વિશે લોક પ્રસંગની વિચિત્ર ભ્રાંતિ જોઈને ખેદ થાય છે. અરે રે, આને ક્યાં ભ્રાંતિ થાય છે? અમારું તો રાગના કારણ નથી, દ્વેષના કારણ નથી, પણ એને અમથો રાગ દ્વેષ થાય, એનું કરવું શું? એ બિચારો નવા કર્મ બાંધે છે, એનો ખેદ થાય છે. એની ભ્રાંતિ, ભ્રાંતિથી પોતાને રાગ દ્વેષ થાય છે અને નકામો કર્મ બાંધે છે, એ જોઈને ખેદ થાય છે. જે સંસારને વિશે સાક્ષી કરતા તરીકે મનાય છે તો તે સાક્ષી છે, લેવા દેવા નથી. લોકો એને શું માને છે કે આ અમારે લાભ કરે છે, આમને નુકસાન કરનારા છે, આમને લાભ કરનારા છે. તે સંસારમાં તે સાક્ષીએ સાક્ષી રૂપે રહેવું અને કરતા તરીકે બીજાને ભાષ્યમાન થવું, તે બે ધારી તરવાર ઉપર ચાલવા બરાબર છે. સાક્ષી તરીકે રહેવાનો અંતર પુરુષાર્થ કરવો, સાથે સાથે પ્રવૃત્તિમાં કાર્યો કરતા કોઈને રાગ દ્વેષ થાય ના નિમિત્ત તરીકે ભાષ્યમાન થવું, આ વખતે એડજસ્ટમેન્ટ કરવું, એ બહુ કપરું કામ છે. એમાં બેલેન્સ રાખવું એ બહુ અઘરું કામ છે. બે ધારી તરવાર ઉપર ચાલવા જેવું છે, અને છતાં એ બે ધારી તરવાર ઉપર ચાલતા હતા. એમ છતાં પણ કોઈને ખેદ દુઃખ લાભનું કારણ તે સાક્ષી પુરુષ ભ્રાંતિગત લોકોને ન ભાસે એવો મેળ હોય તો તે પ્રસંગમાં સાક્ષી પુરુષનું અત્યંત વિકટપણું નથી. પણ અમને તો અત્યંત અત્યંત વિકટપણાના પ્રસંગનો ઉદય છે કે જો આપણને ખ્યાલ ના આવે ત્યારે ભૂતકાળમાં શું બન્યું છે, પણ એ બહુ જ કપરા ઉદયમાં ચાલતા હતા. શું લખ્યું છે? અત્યંત અત્યંત વિકટપણાના પ્રસંગનો ઉદય છે, એટલે એમના માથે પણ કોઈ માછલા ધોવામાં બાકી રાખી નહીં હોય એવું લાગે છે. અત્યંત અત્યંત બે શબ્દ વાપર્યા છે, એવું પણ બનતું હોય છે. તો ભ્રાંતિથી એને થપકારી દે અને પછી એ નાના માથે ચડી જાય છે. શું ઠીક છે? એમાં પણ ઉદાસીનપણું ઠીક એમ થતું હોય તો એમાં પણ ઉદાસીનપણું, એ જ સનાતન ધર્મ જ્ઞાનીનો છે. એમાં પણ ઉદાસીન છીએ અમે, તો એમાં પણ ઉદાસીન છીએ. એકવાર એક તણખલાના બે ભાગ કરવાની ક્રિયા કરવાની શક્તિ પણ ઉપશમ થાય ત્યારે જે ઈશ્વર ઈચ્છા એટલે બનવાનું હશે તેમ બનશે. એટલે અમને તો એમ લાગે છે કે પ્રારબ્ધ પ્રમાણે પ્રવૃત્તિ થઈ જાય છે, બાકી એક તણખલાના બે ટુકડા કરવાની શક્તિ અમારી નથી. એક પરમાણુની પર્યાયમાં હેરફેર કરવાની શક્તિ અમારી નથી, એ અમારો ધર્મ નથી, એ અમારું કાર્ય નથી, એ કરી શકાય એવું નથી, અશક્ય છે. કેમ કે પરમાણુ અને એના અનંત શક્તિથી સંપન્ન અને સ્વતંત્ર છે, એ અમને સમજાયું છે. અને જે થવાનું હશે તે થશે એ બરાબર અમને બેસેલું છે, અને અમને એ પ્રકારના ભાવો ઉપશમી ગયા છે, શાંત થઈ ગયા છે. કોઈ પણ પ્રકારે અમને ફેરફાર કરવાની બુદ્ધિ થતી નથી કે આને આમ કરીએ, આનું આમ કરી નાખીએ, આનું આમ થવાનું છે કે થશે, આપણે કાંઈ લેવા કે લેવા, એ રીતે ઉદાસીનપણે વૈરાગ્યને એ વિશેષ વધારે છે. એવું જે જ્ઞાની પુરુષનું અંતરંગ આચરણ છે તે આ પત્રમાં એમણે પોતાને પરિણમનથી પ્રસિદ્ધ કર્યું છે. વિષય તો ઘણો સૂક્ષ્મ રીતે ચર્ચવા જેવો છે, એમાં કેવી રીતે અંદરમાં એ કામ કરે છે અને બહારમાં કેવી રીતે કામ કરતા દેખાય છે બીજાને, અને લોકોને કેવી ભ્રાંતિ થાય છે, કેટલા પડખાથી એમણે આ વાતને અહીંયા રજૂ કરી છે.